આજનું 18મું પ્રકરણ છે મિત્રો, તમને ચાહું છું. કોઈ કોઈ વાર અહીં આવતા રહેજો. એ વાક્યના ભણકારા કાને અથડાયા કરે છે. અહર્નિશ એ નિમંત્રણ દેનારની મુખમુદ્રા નેત્રો સામે તરવર્યા કરે છે. કલ્પના એની પછવાડે પછવાડે અનેક અદભુત સાહસો તેમજ પરાક્રમમાં ઘૂમાઘૂમ કરે છે. કોઈ કોઈ વાર આવતા રહેજો. હજુ તો ત્યાં ગયાને થોડા જ દિવસ થયા છે. સ્નેહનો ગમાર અજાયબ થતો હતો કે શું આટલા જ દિવસ થયા. આખી દુનિયાની ફિકરની ગાંઠડી માથા પર ચડાવીને ભમતો હતો, તે છતાં કેમ કોઈક વાર આવતા રહેજો એવું સાદું વાક્ય વિસરાતું નહોતું. દીત્તુ શેઠથી માંડીને ભીમાભાઈ દારૂવાળાના ઉદ્ધાર અર્થે મથ્યા કરતો હતો. ધર્મપાલજીનું મગજ ખાધા કરતો હતો. એક બાજુ લક્ષ્મીના લખલૂંટ સંગ્રહ અને બીજી બાજુ રોટલીના સાંસાની સમસ્યાઓ પર માથા પટક્યા જ કરતો હતો. છતાં એના એ ખીચોખીચ ચિંતાગ્રસ્ત ચિત્તમાં વિરાટ પગલા ભરતીએ મૂર્તિશી રીતે પ્રવેશતી હતી. કોઈ કોઈ વાર આવતા રહેજો, પણ આટલા જ દિવસમાં કયે નિમિત્તે એ નસીબદારની પાસે જઈ હું ઉભો રહું. કહ્યું હતું કે તેજુને મળવા માટે આવતો રહેજે, પરંતુ તેજીનો જે રોજ સાંજે ઘેરે જ મળું છું. તેજુને મળવા જવાનું બહાનું કેટલું હાસ્યજનક. દર્શનની તાલાવેલી એને કોઈ આગની માફક સળગાવી રહી હતી. કારણ બહાનું નિમિત્ત તમામ ફગાવી દઈને એ તો ગયો. સવારના 11 વાગ્યા હતા. તેજુબેને ભાઈને દીઠો. આવ્યા ભાઈ, લ્યો હું બેનને ખબર આપું. એમ કહેતી જાણે બધું સમજતી હોય તેમ તેજુ ઉપર દોડી ગઈ. તેજુના અંગે અંગ 3 દિવસમાં તો નવીન સ્ફૂર્તિ રમવા લાગી હતી. ભાઈ જાઓ ઉપર, એમ કહેતી તેજુ નીચે આવી. તું ચાલ ને તેજુબેન, શામળે કહ્યું. ના, મને બહેને નીચે જ રહેવા કહ્યું છે. તમે આવ્યા છો એ જાણીને બેન બહુ રાજી થયા છે ભાઈ. શામળે પોતાની દિવ્ય સુંદરીને દીઠી ઘેરી ઘેરી સ્વપ્ન ઘેરી આંખો અંબોડામાં ફૂલ, જાણે કોઈ પ્રવાહી પદાર્થમાંથી વણેલી સાડી એવું સૌંદર્ય બોલી ઉઠ્યું. તમે આવો છો ત્યારે મને કેટલું સુખ થાય છે, જાણો છો શામળજી? જી ના, સાચે જ નથી જાણતો, નથી સમજતો કે મારા આવવાથી તમને શું સુખ થાય છે. બિંદુ બિંદુ પીતી હોય તેવી એકી ટસે એ ઉભી ઉભી શામળને જોઈ રહી પૂછ્યું, કેમ તમને નવા જીવનમાં રસ પડે છે ને? જી હા, નીરસ જીવન તો એક સાથે જ નસીબે લખાયું છે. નીરસ? આ ઘરમાં તમને જીવન નીરસ લાગે છે? શામળ તો સાંભળીને આભો જ બની ગયો. તમને આશ્ચર્ય લાગે છે નહીં? આશ્ચર્યની વાત, પણ શા માટે એમ? તમારે જીવનમાં શી ઉણપ રહી છે? જે જોઈએ તે બધું જ છે વિનોદબેન. હા, ને એ બધાથી જ હું કંટાળી ગઈ છું શામળજી. શામળને સન્મુખ જીવનની એક નવી સમસ્યા ખડી થઈ અને એ વિસ્મયથી જોઈ રહ્યો. હું સાચું જ કહું છું શામળજી, જેને જેને હું મળું છું તે તમામ મને સૂકા નીરસ કંટાળો આપનાર દેખાય છે. તેઓ બધા જ ભોટ જેવી રસહીન જિંદગી જીવે છે ને મારે અહીં શહેરમાં જ પુરાઈ રહેવું પડ્યું છે. ઓ શામળ, હું સોનાને પાંજરે પડેલી પંખીણી જેવી છું. અનુકંપાનું એક મોજું શામળના અંતઃકરણમાં ઉછળી રહ્યું. એને કેટલાક વખતે લાગેલું જ કે અંદરખાનથી આ શ્રીમંત કન્યા સુખી નથી, એટલે આજે શામળને સારું નવું કર્તવ્ય જન્મ પામ્યું. આ સુંદરીને એના સૌભાગ્યની સાચી પ્રતીતિ કરાવી એની લક્ષ્યહીન જિંદગીમાં આ નવો રસ નિભજાવો. એણે કહ્યું, ઓહો વિનોદબેન, તમે વિચારી તો જુઓ, તમારાથી કેટલું મહાન લોકકલ્યાણ થઈ શકે તેમ છે. લોકકલ્યાણ કેવી રીતે? જુઓ, તમે મારી તેજુબેનને ઉગારી લીધી, તમે એને કેટલી સુખી બનાવી છે. હા, બાપડી સુખમાં પડી જણાય છે, ને મને? તમને? તમને મેં સુખી બનાવ્યા? વિનોદબેને મો મલકાવી પૂછ્યું. એણે જવાબ આપ્યો, સાચે જ, જીવતરમાં આવો સુખ હું કોઈ દિવસ નહોતો પામ્યો, આવો રસ મેં નહોતો અનુભવ્યો. તમે મને... ઉર્મિના ઉભરાએ વાક્યને પૂરું થવા દીધું નહીં, પણ એના અંતરાત્માની તમામ સુખ સમાધિ તમામ તાજુબી એની આંખોમાં ઝળકી ઉઠી. પોતે સિંચેલ વૃક્ષના નવપલ્લવોને માળી જેમ કોઈ અજાણી પળે નિહાળી રહે તેમ વિનોદીની શામળની આંખોમાં છલકેલા ભાવોને નિરખી રહી. પછી એ હસતી હસતી નજીક આવી, જુઓ શામળજી, તમારા કાંડા પર ઘડિયાળ સરખું ક્યાં બંધાયું છે? એટલું કહી ફરી એકવાર એની આંગળીઓ એ કાંડાને સ્પર્શી ને વળિયા તમારા જૂના ઘડિયાળને ગળામાં કાં અટકાયું? એમ કહેતી એ શામળના ગળામાંથી દોરો કાઢવા લાગી. એના શ્વાસની સુગંધી વરાળ શામળના મોં પર છંટાઈ. શામળ આ વેળાના વાવાઝોડામાં ન ટકી શક્યો. એને આગ લાગી ગઈ. હૈયો દબાતું હતું, માથું ભમવા લાગ્યું. આંખે અંધારા એવા કેફમાં ચકચૂર કોઈ માતેલાની માફક પોતે શું કરી રહેલ છે તેના ભાન વગર એણે પોતાના હાથ પસારીને વિનોદિનીને સ્પર્શ કર્યો અને એના મુખમાંથી આછો ધીરો ધ્રુજકો ઉદ્ગાર સંભળાયો. ઓ શામળ, હું તમને ચાહું છું. અર, આ હું શું કરી બેઠો? મને ધકેલી તિરસ્કાર દઈ આ હમણાં મારું મોં કાળું કરશે. મારું સત્યાનાશ વાળ્યું મેં. એક જ પળ આ ભયાનક ખ્યાલ બીજી ક્ષણે વિરમી ગયા. વિનોદિની એ મીઠી સ્પર્શ અને મીઠો સ્પર્શ વાણથી શાંત ઉભી હતી. એકાએક બાજુના ખંડમાં કોઈ પગલા બોલ્યા અને બંને જણા છૂટા પડી ખસી ગયા. પણ આવેશના મનોભાવ મુખ પરથી સહેજ સમી શકે. સુમિત્રાબાઈ એક જ પળ વહેલા થયા હોત તો આ ચોરી છુપી ન રહી શકત. પરંતુ એ એક જ ક્ષણ મળતા ચતુર વિનોદિનીએ પોતાની હાજર જવાબી અજમાવી આખું વાતાવરણ પલટાવી નાખ્યું. નહીં શામળજી, આથી વધુ હું કશું જ નહીં કરી શકું. એક તેજુને મેં રાખી એટલું બસ છે. એ રીતે તો મહેલમાં હજારો પીડાતા હોય ને તમામને ક્યાં હું ક્યાં સંગ્રહું? ભોળિયા શામળ પ્રથમ તો ચાતુરી કળી જ ન શક્યો. એ તો ચૂપચાપ ઉભો જ રહ્યો. વિનોદિનીએ કહ્યું, બસ એ તો પતી ગયું, તમે જઈ શકો છો. પેલા ફૂલના બિયા જલ્દી લાવવાનું ન ભૂલતા, તમે જ લઈને આવજો. એટલું કહીને ભોટ શામળને સચેત કરવા સારું એણે સુમિત્રાબાઈ તરફ આંખનો મિચકારો ફેંકીને સાનમાં સમજાયું, સારું જઈ જઈ. કહીને શામળ નીકળી ગયો. હજુ એને નહોતું સમજાયું કે વિનોદિનીએ સા સારો પાછલો વેશ ભજવ્યો. વિસ્મય પામતો એ ઉતર્યો, પણ અર્ધી સીડી આવ્યો ત્યાં બીજું નામ બીજું તમામ ભૂલી યાદ રહી ગયો. ને યાદ રહ્યું ફક્ત એક જ વાક્ય, શામળ હું તમને ચાહું છું. એ શબ્દો કોઈ ભેદી નાદ સમાય એના કાનમાં ઘોષ કરી રહ્યા છે. આ સુખને એ હૈયામાં ન સમાવી શક્યો, જાણે હમણાં અંતર ભેદાઈ જશે. આવડી મોટી રહસ્ય કથા એ શી રીતે ઉપાડી શકે? એના સુખ દુઃખમાં ભાગ લેનાર એના રહસ્ય બંધુ જેવી હતી એકમાત્ર તેજુબેન. તેજુ બારણા સુધી વળાવવા ગઈ ત્યારે શામળથી એને કહી બેસાયું, તેજુબેન એ મને ચાહે છે. એને મુખેથી જ એ બોલેલા છે. આહા શામળભાઈ, તેજુ હેરત પામીને આંખો ફરડતી બોલી, નક્કી છે તમને પરણશે? પરણશે? મને પરણશે? શામળ જાણે વીજળીનો આંચકો લાગ્યો. આવું હેત સીધ બતાવે? ના ના, ક્યાં હું ને ક્યાં એ? હું તો એક ગરીબ ગામડીયો છું, પણ ભાઈ એની પોતાની કને તો માયાના ભંડાર ભર્યા છે ને. પછી એને મન શું ગામડીયો કે શું શહેરી? એને શી પડી છે સાહુકાર વરની? હા, એ વાત શામળને નહોતી સૂજી, એ ખરું. પણ વળી હૃદય ધબકી ઉઠ્યું, અરે રે, મારા હૈયામાં એવું શું બળ્યું છે? શામળભાઈ, મારા હૈયા ઉપર હાથ મૂકીને હું કહું છું કે તમે રૂપાળા છો, તમે ગુણિયલ છો. વિનોદબેનની આંખો એ ભાળી શકે છે. એણે નક્કી કર્યું લાગે છે કે તમને કાંડું ઝાલીને પોતાની પાયરીએ ચડાવી દેવા. શું હું વિનોદિનીની પાયરે ચડીશ? ઊંચા કોઈ પહાડના શૃંગ પર ચડવાનો વિચાર આવતા તમર આવે તે રીતે શામળની કલ્પના પણ ભય પામવા લાગી. એ ચૂપ બની ગયો. ઓહ શામળભાઈ, બરાબર, આ તો જાણે પેલી પરીઓની વાતોમાં આવે છે તેવું જ બન્યું ભાઈ. તમે એના સોણાના રાજકુંવર બનવાના. તેજુએ તો એ રીતે એ શ્રીમંત કન્યા અને ભિખારી પ્રેમી વચ્ચેના આ મામલાને જૂની પરિકથા માહેલી અનેક ઘટનાઓ સાથે ઘટાવી પોતાની કલ્પનાના કંઈ કંઈ અદભુત ભાવો ઠલવી દીધા. અને શામળના પ્રાણને અવનવી આકાંક્ષાઓના વાદળ વિહારોમાં પાંખો ફફડાવતો કરી મૂક્યો. આખરે એ ત્યાંથી ચાલ્યો. રસ્તા પર અર્ધે દિગ્મૂઢ દશામાં એ ભાવિ કલ્પી રહ્યો હતો, આહા, હું વિનોદિની જોડે પરણીશ. એ સાચી જ વાત હોવી જોઈએ, નહીં તો શામળ હું તમને ચાહું છું એવું બોલવાનો બીજો મર્મ શો હોઈ શકે? આહા, પછી તો હું આ બંગલામાં રહેવા આવીશ. હું અઢળક સંપત્તિના સ્વામી થઈશ. મારે ગામ ભાઈઓ આ વાત સાંભળશે ને, હું જયારે અમારા જૂના ખેતરવાડી ખરીદી ગેલવા ઘેર જઈશ ત્યારે એ બધા કેટલા તાજુબ બનશે. નહીં નહીં, આવા બધા સ્વાર્થી વિચારોમાં મારે ન ચડી જવું જોઈએ. મારે તો વિચારી રાખવું જોઈએ કે મારી એ ભવિષ્યની લક્ષ્મીને હું લોકકલ્યાણમાં કઈ રીતે વાપરીશ. આ હા, પછી તો હું ને વિનોદ બેવ જનસેવામાં જીવન સમર્પણ કરશું. એમ થતાં કોઈક દિવસ મને એના પિતાની મિલોનો વારસામાં મળશે. ત્યારે હું મજૂરોના મોટા છોકરાને માટે નિશાળો ખોલીશ, નાના હશે તેના પારણા બંધાવીશ, તેઓને દૂધ પીરડવાનો બંદોબસ્ત કરીશ, મજૂર સ્ત્રીઓ માટે સુવાવડખાના ખોલાવીશ. વળી હું તો એ રીતે લક્ષ્મીનંદન શેઠનો પણ કુટુંબીજન બનીશ, એટલે દિત્તુ શેઠ ઉપર પણ મારી કંઈક અસર વાપરી શકીશ. આ ધર્મપાલજી અને વીણાબેન, મારું આ સૌભાગ્ય સાંભળી કેટલા સુખ પામશે. અને આ બધા વિચાર સાગરમાં ભમીને એની કલ્પના નાવડી પાછી પોતાના હરિયાળા નાના ટાપુમાં, એટલે કે વિનોદિનીના સ્મરણમાં વળી, ઓહો, એ મને ચાહે છે ત્યારે તો હવે મારી છે. આજે આ અડધા કલાક પહેલા એ શું બની ગયું, મેં એને શું કર્યું હતું, પાગલ, એ પાગલ બની ગયો. એવામાં એકાએક એ કલ્પનાના ગગલમાંથી પાછો પૃથ્વી પર પટકાયો. એની પડખે થઈને એક બુઢ્ઢો અત્તરિયો વહોરો પસાર થતો હતો. શ્વેત દાઢી હતી, શરીર બેવડ વળેલું હતું અને પીઠ પર પેટી હતી, પણ સામાન્ય આંખો ન છેતરાઈ ગઈ. મો નિહાળીને તુરત જ સાદ કર્યો, અરે બબલાભાઈ, ચૂપ ચૂપ. અત્તરિયા બુઢ્ઢાએ નાક પર આંગળી મૂકીને આંખનો મિચકારો કર્યો. હેબત ખાઈને ઉભા રહી શામળથી દૂર દૂર એ વેશધારી ભાઈબંધ નીકળી ગયો. નવા વિચાર મોજા શામળના અંતર પર વહેતા થયા અને થોડા દિવસ પહેલા હું ઉઠાવ ગીરનું જીવન જીવ્યો, છતાં આજે જાણે એક આખો યુગ થઈ ગયો. હું તો એક લખપતિની પુત્રીને પરણી કરીને સંપત્તિનો સ્વામી બનીશ. ને આ બબલો જ શું એની બુરાઈભરી જિંદગીમાં ગળકા ખાતો રહેશે. મારા સમાગમમાં આવેલ બીજા તમામને મેં લાભ કરી દીધો, ને શું એક બબલાને હું ન તારી શક્યો. બબલાની સાથે એક ભાણામાં મેં રોટી ખાધી છે અને એના ઉદ્ધારની હાકલ મારા હૈયામાં સંભળાય છે. એને જોતાની વાર જ મને મારું કર્તવ્ય ભાન પુકારી ઉઠ્યું છે. ભલે એ મને નિષ્ઠુર મેણા મારે, ભલે ધિક્કારભર્યું હાસ્ય કરે, એની સન્મુખ જઈને ઉભો રહીશ. આ તમામ પ્યાર આનંદ અને આશાની કનક સૃષ્ટિ વચ્ચેથી મારા કાનમાં કર્તવ્યનો સાદ પડે છે. ભલે ને બબલાને હું ન પલટાવી શકું, હું પ્રયત્ન તો જરૂર કરીશ. ધોળી દાઢીવાળા બુઢ્ઢા અત્રિયાની પાછળ પાછળ શામળે પગલા ભર્યા. આથી મિત્રો, તમને હું ચાહું છું.